એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા નાજુક સંવેદનશીલ સમયગાળાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એક આખા રાષ્ટ્રનું ભવિષ્ય આમ કોને કે બદલી જ નાખ્યું.
હા બિલકુલ.
આપણે ચર્ચા કરીશું એરિક લાર્સનના નવા પુસ્તક ધ ડીમન ઓફ અનરેસ્ટ વિશે. આ પુસ્તક અમેરિકન ગૃહયુદ્ધ શરૂ થવાના બરાબર પહેલાના 5 મહિનાની એકદમ રોમાંચક અને સાથે સાથે ચિંતાજનક કહાણી રજૂ કરે છે.
અને જુઓ, આ માત્ર ઇતિહાસની વાત નથી, એ સમજવું જરૂરી છે. આ પુસ્તક આજે પણ એટલું જ કદાચ વધુ પ્રસ્તુત છે, કારણ કે તે આપણને યાદ દેવડાવે છે કે લોકશાહી ખરેખર કેટલી સંવેદનશીલ હોઈ શકે છે.
બરાબર.
તે નેતૃત્વનું શું મહત્વ છે, રાજકીય ધ્રુવીકરણના જોખમો કેવા હોય છે, અને કેવી રીતે અમુક જ મહિનાઓની ખોટી ગણતરીઓ અને નિર્ણયો આખો દેશ એક ભયાનક સંઘર્ષ તરફ ધકેલાઈ શકે છે, એના પર પ્રકાશ પાડે છે.
સાચી વાત છે. આજના સમયમાં જ્યારે આપણે પણ આપણા સમાજમાં અમુકવાર તીવ્ર મતભેદો અને ધ્રુવીકરણ જોઈએ છીએ, ત્યારે ઇતિહાસના આ પ્રકરણમાંથી ચોક્કસપણે ઘણું શીખવા જેવું છે. પણ શરૂઆત કરીએ લેખકથી. એરિક લાર્સન કોણ છે તેઓ? એમની લખવાની શૈલી શું છે?
જરૂર. એરિક લાર્સન, એમણે શરૂઆત તો પત્રકાર તરીકે કરેલી, પણ પછીથી તેઓ ઐતિહાસિક પુસ્તકો લખવા માટે ખૂબ જાણીતા બન્યા. એમની એક ખાસ શૈલી છે જેને નેરેટિવ નોન ફિક્શન કહે છે.
નેરેટિવ નોન ફિક્શન
એટલે કે તેઓ વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ પર જ આધાર રાખે છે, પૂરેપૂરા તથ્યો પર, પણ એને રજૂ એવી રીતે કરે છે જાણે કોઈ રોમાંચક નવલકથા વાંચતા હોઈએ. એમનું સંશોધન એમ કે ખૂબ જ ઊંડું હોય છે, પણ વાર્તા કહેવાની એમની જે રીત છે ને, એ વાંચકને જકડી રાખે છે.
અચ્છા, એટલે સત્ય ઘટનાઓ પણ વાર્તાના રસ સાથે.
હા. એમના બીજા કયા પુસ્તકો જાણીતા છે?
હા, ઘણા છે, જેમ કે ધ ડેવિલ ઇન ધ વ્હાઇટ સિટી. એમાં શિકાગો વર્લ્ડ ફેર અને એક સિરિયલ કિલરની વાર્તાને અદ્ભુત રીતે વણી લીધી છે. અથવા તો ઇન ધ ગાર્ડન ઓફ બીસ્ટ્સ, જે નાઝી જર્મનીમાં અમેરિકન રાજદૂતના અનુભવો વર્ણવે છે.
અમેલ હતા, એમની નજરથી જુએ છે, એમની મૂંઝવણો, એમના ડર, એમની આશાઓ.
ઓ, આ તો રસપ્રદ કહેવાય.
હા, અને તેઓ એ વિચારને પડકારે છે કે ઇતિહાસ તો બસ બની ગયો, એ આમ જ થવાનું હતો. ના, તેઓ બતાવે છે કે દરેક ક્ષણે નિર્ણયો લેવાતા હતા, અને એ નિર્ણયો કદાચ અલગ હોઈ શક્યા હોત, એ શક્યતાઓ પણ દર્શાવે છે.
આ ખૂબ જ મહત્વની વાત કહી. તો હવે આ પુસ્તક પર આવીએ, ધ ડીમન ઓફ અનરેસ્ટ. આનો મુખ્ય વિચાર શું છે? તે અમેરિકન ગૃહયુદ્ધ વિશે એવી શું નવી વાત કહે છે જે કદાચ પહેલા આ રીતે નથી કહેવાઈ?
જુઓ, પુસ્તકનો મુખ્ય તર્ક, એનો હાર્દ એ છે કે અમેરિકન ગૃહયુદ્ધ અનિવાર્ય નહોતું, એ વાત પર ભાર મૂકે છે. સામાન્ય રીતે શું મનાય છે કે ઉત્તર અને દક્ષિણ વચ્ચેના મતભેદો એટલા ઊંડા હતા, ગુલામીનો મુદ્દો એટલો જટિલ હતો કે યુદ્ધ તો થવાનું જ હતું.
હા, એવું જ સાંભળ્યું છે મોટા ભાગે.
પણ લાર્સન કહે છે, ના, જરા થોભો. એ નવેમ્બર 1860માં અબ્રાહમ લિંકનને ચૂંટણી થઈ, ત્યારથી લઈને એપ્રિલ 1861માં ફોર્ટ સમટર પર હુમલો થયો, એ વચ્ચેના જે નિર્ણાયક 154 દિવસ હતા, એટલે કે લગભગ 5 મહિના, એ ગાળામાં જે નેતૃત્વની નિષ્ફળતાઓ થઈ, વ્યક્તિગત અહમના ટકરાવ થયા, ગંભીર ખોટી ગણતરીઓ થઈ, અને ખાસ કરીને દક્ષિણમાં જે ચરમપંથી વિચારો ફેલાયા હતા, એ બધાનું પરિણામ હતું યુદ્ધ. સમજ્યા? જો એ 5 મહિનામાં અલગ નિર્ણયો લેવાયા હોત તો કદાચ ઇતિહાસ જુદો હોત.
અરે, આ શીર્ષક અશાંતિનો રાક્ષસ, ધ ડીમન ઓફ અનરેસ્ટ, એ શું સૂચવે છે? આ રાક્ષસ કોણ છે?
આ બહુ જ સચોટ શીર્ષક છે. એ સમયની જે પરિસ્થિતિ હતી ને, એનું વર્ણન કરે છે. એ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક મુદ્દાની વાત નથી, પણ એક પ્રકારનું સામૂહિક ગાંડ પણ કહી શકાય. ગર્વ, ખોટી માહિતીનો ધોધ અને વૈચારિક કટ્ટરતા, આ બધાનું એક ઝેરી મિશ્રણ.
અચ્છા.
અને આ મિશ્રણે આખા દેશને, પણ ખાસ કરીને દક્ષિણને, પોતાની પકડમાં લઈ લીધું હતું. લાર્સન દર્શાવે છે કે કેવી રીતે આ રાક્ષસ, આ અશાંતિ, નેતાઓ અને સામાન્ય નાગરિકોની તર્ક કરવાની શક્તિ પર હાવી થઈ ગયો અને તેમને સમાધાનના બધા રસ્તા બંધ કરીને સંઘર્ષ તરફ, યુદ્ધ તરફ ધકેલી દીધા. એટલે પુસ્તકનો હેતુ એ બતાવવાનો છે કે મોટા યુદ્ધો ઘણીવાર કોઈ અમૂર્ત ઐતિહાસિક કારણો કરતાં વધુ તો દબાણ હેઠળ, અધૂરી માહિતી સાથે અને ગુસ્સામાં, ઉતાવળમાં લેવાયેલા વ્યક્તિગત નિર્ણયોનું પરિણામ હોય છે.
એટલે કે ઇતિહાસ વ્યક્તિઓ દ્વારા બને છે, એમની ભૂલો અને એમના ક્યારેક સાહસોથી. પુસ્તક આપણને કઈ કઈ જગ્યાઓ અને ઘટનાઓમાંથી પસાર કરાવે છે આ 5 મહિના દરમિયાન?
મુખ્યત્વે 3 સ્થળો પર પુસ્તક ધ્યાન કેન્દ્રિત કરે છે. એક તો સ્પ્રિંગફિલ્ડ, ઇલિનોઇઝ, જ્યાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લિંકન હતા પણ હજુ સત્તા સંભાળી નહોતી.
બરાબર.
બીજું વોશિંગ્ટન ડીસી, જે રાજધાની હતી, ત્યાં સત્તા છોડી રહેલા રાષ્ટ્રપતિ જેમ્સ બુકાનન હતા, જેમનું નેતૃત્વ નિષ્ક્રિય જેવું હતું અને રાજકીય ગરમાવો ચરમસીમા પર હતો. અને કદાચ સૌથી નાટકીય ચાર્લ્સ્ટન હાર્બર, દક્ષિણ કેરોલિનામાં. ત્યાં ફોર્ટ સમટર નામનો એક સંઘીય કિલ્લો હતો જેના પર સંકટ ઘેરાઈ રહ્યું હતું. પુસ્તક આપણને લિંકનની ચૂંટણી પછી શું થયું, દક્ષિણના રાજ્યો કેવી રીતે અલગ થયા, સમાધાનના પ્રયાસો કેમ નિષ્ફળ ગયા અને છેવટે ફોર્ટ સમટર પર હુમલો કેવી રીતે થયો, એ બધી ઘટનાઓ લગભગ દિવસ પ્રતિ દિવસની જેમ વર્ણવે છે.
ઓ વાહ.
અને એમાં એ પણ રસપ્રદ છે કે ટેલિગ્રાફ અને રેલરોડ જેવી એ સમયની નવી ટેકનોલોજીએ કેવી રીતે માહિતી અને સાથે સાથે ખોટી માહિતી ફેલાવી અને આ કટોકટીને વેગ આપ્યો.
ખરેખર ખૂબ જ રસપ્રદ લાગે છે. તો ચાલો આ 5 મહિનાના નાટકીય ઘટનાક્રમને થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ. પુસ્તક તેને કેટલાક તબક્કામાં વહેંચે છે, ખરું ને? પહેલો તબક્કો છે નવેમ્બર ડિસેમ્બર 1860, લિંકનની ચૂંટણી પછી તરત જ શું થયું.
હા, લિંકનની ચૂંટણી પોતે જ એક એમ કહીએ કે વિસ્ફોટક ઘટના હતી. એમને 40%થી પણ ઓછા લોકપ્રિય મત મળ્યા હતા અને દક્ષિણના એક પણ રાજ્યમાં એમની જીત નહોતી થઈ.
ઓહ.
આ પરિણામ આવ્યું ને તરત જ દક્ષિણ કેરોલિનાએ યુનિયનમાંથી, એટલે કે સંઘમાંથી અલગ થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. અને આ વખતે એ કોઈ ખાલી ધમકી નહોતી, તેઓ ખરેખર ગંભીર હતા. પણ અહીં જ પહેલી મોટી ખોટી ગણતરી જોવા મળે છે.
કોના તરફથી?
ઉત્તરના ઘણા નેતાઓ તરફથી. તેઓ આને ગંભીરતાથી લેતા જ નથી. એમને એમ લાગે છે કે આ તો દક્ષિણની જૂની આદત છે, ખાલી દબાણ બનાવવાની રમત છે. પણ એવું નહોતું.
અને તે સમયે દેશના રાષ્ટ્રપતિ જેમ્સ બુકાનન, એમનું શું વલણ હતું?
બુકાનનનું નેતૃત્વ એ આ સમયની સૌથી મોટી નિષ્ફળતાઓમાંનું એક ગણાય છે, ઇતિહાસકારો એવું માને છે. તેઓ ખૂબ મૂંઝવણમાં હતા અને કોઈ નક્કર પગલાં લેવાથી આમ જાણે ડરતા હતા. એમની કાયદાકીય દલીલ પણ વિચિત્ર હતી.
કેવી?
તેઓ કહેતા હતા કે રાજ્યોને અલગ થવાનો બંધારણીય અધિકાર નથી, પણ સાથે એમ પણ કહેતા કે કેન્દ્ર સરકાર પાસે એમને રોકવાની સત્તા પણ નથી. હવે આ કેવી વાત થઈ?
આ તો વિચિત્ર કહેવાય.
હા, અને આ પ્રકારની નિષ્ક્રિયતાએ અલગતાવાદીઓને વધુ પ્રોત્સાહન આપ્યું. પુસ્તક આ સમયગાળામાં દક્ષિણના જે ચરમપંથી નેતાઓ હતા, જેઓ ફાયર ઈટર્સ તરીકે ઓળખાતા.
ફાયર ઈટર્સ?
હા, એટલે કે આગ ઓકનારા, જેઓ ગુલામીના પ્રખર હિમાયતી હતા અને અલગ થવા માટે ઉશ્કેરણી કરતા હતા. એડમંડ રફિન જેવા લોકો અને મેરી ચેસ્ટન જેવી ભદ્ર મહિલાઓની ડાયરીઓ, એના દ્વારા લાર્સન આપણને એ સમયના દક્ષિણના ભદ્ર વર્ગની માનસિકતા બતાવે છે. ગુસ્સો, ડર, યુનિયન પ્રત્યે ધિક્કાર, એ બધું કેટલું વ્યાપેલું હતું.
અને આ ફાયર ઈટર્સ ખૂબ પ્રભાવશાળી હતા.
હા, ખૂબ જ. તેઓ દાયકાઓથી આ જ કામ કરતા હતા. ઉશ્કેરણીજનક ભાષણો, લેખો અને એમની મહેનત ફળી 20 ડિસેમ્બર 1860ના રોજ દક્ષિણ કેરોલાઇનાએ યુનિયનમાંથી અલગ થવાની ઔપચારિક ઘોષણા કરી દીધી.
આના પછી તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જશે. પુસ્તકનો બીજો તબક્કો ચાર્લ્સ્ટન હાર્બરમાં જે મડાગાંઠ ઊભી થઈ એના પર છે. ત્યાં શું થયું?
હા, હવે ઘટનાઓનું કેન્દ્ર બને છે ચાર્લ્સ્ટન. ત્યાં યુએસ આર્મીના કેટલાક કિલ્લા હતા. એની કમાન્ડ સંભાળતા હતા મેજર રોબર્ટ એન્ડરસન. એમનું પાત્ર પણ ખૂબ રસપ્રદ છે.
કેમ?
કારણ કે એન્ડરસન પોતે કેન્ટુકીના હતા, જે એક ગુલામ રાજ્ય હતું. તેઓ પોતે પણ ગુલામના માલિક હતા, પણ સાથે જ યુનિયન પ્રત્યે અત્યંત વફાદાર સૈનિક હતા. એમની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી. ચાર્લ્સ્ટન શહેર તો અલગાતાવાદનો ગઢ હતો અને એમની પાસે સૈનિકો પણ બહુ ઓછા હતા.
અને એમણે પછી એક મહત્વનું પગલું ભર્યું, ખરું ને? ફોર્ટ સમટરમાં જવાનું.
બિલકુલ સાચું. 26 ડિસેમ્બરની રાત્રે એકદમ ગુપ્ત રીતે મેજર એન્ડરસને પોતાના સૈનિકોને ફોર્ટ મોલ્ટ્રીથી ખસેડીને ફોર્ટ સમટર લઈ ગયા. ફોર્ટ મોલ્ટ્રી જમીન પર હતો, એનો બચાવ કરવો મુશ્કેલ હતો, જ્યારે ફોર્ટ સમટર બંદરની બરાબર વચ્ચે એક ટાપુ પર બનેલો મજબૂત કિલ્લો હતો.
લશ્કરી દ્રષ્ટિએ તો સમજદારી ભર્યું પગલું લાગે છે.
ચોક્કસ, પણ રાજકીય રીતે એ આગમાં ઘી હોમવા જેવું સાબિત થયું.
એની પ્રતિક્રિયા શું આવી ઉત્તર અને દક્ષિણમાં?
બહુ જ અલગ. ઉત્તરમાં એન્ડરસન રાતોરાત હીરો બની ગયા, યુનિયનની રક્ષા કરનાર બહાદુર સૈનિક. પણ દક્ષિણ કેરોલિના અને બીજા અલગતાવાદી રાજ્યો માટે આ એક ઉશ્કેરણીજનક આક્રમક કૃત્ય હતું. એમણે તરત જ ફોર્ટ સમટરને ઘેરી લીધું અને માંગણી કરી કે કિલ્લો ખાલી કરી દેવામાં આવે.
એટલે હવે ફોર્ટ સમટર એક પ્રતીક બની ગયો.
હા, બરાબર. હવે એ માત્ર એક લશ્કરી કિલ્લો ન રહ્યો, એ સંઘીય સત્તાનો, રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયો. અને અહીંથી જ ખરી મડાગાંઠ શરૂ થઈ, જે આવનારા મહિનાઓ સુધી ચાલવાની હતી.
આ બધું જ્યારે ચાર્લ્સ્ટનમાં ચાલી રહ્યું હતું, ત્યારે રાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું હતું? પુસ્તકનો ત્રીજો તબક્કો કહે છે જાન્યુઆરી ફેબ્રુઆરી 1861, રાષ્ટ્ર દિશાહીન હતું. એવું કેમ?
હા, કારણ કે એક પછી એક દક્ષિણી રાજ્યો દક્ષિણ કેરોલિનાના પગલે ચાલીને યુનિયનમાંથી અલગ થવા લાગ્યા. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બીજા 6 રાજ્યો અલગ થઈ ગયા અને એમણે ભેગા મળીને પોતાનું એક અલગ જ રાષ્ટ્ર, કોન્ફેડરેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા, બનાવવાની ઘોષણા કરી દીધી.
બાપરે!
આ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં કોંગ્રેસમાં સમાધાનના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા. એક જાણીતો પ્રયાસ હતો ક્રિટેન્ડન કોમ્પ્રોમાઇઝ. એમાં ગુલામીના મુદ્દે કંઈક વચલો રસ્તો કાઢવાની વાત હતી. ગુલામીને અમુક હદ સુધી કાયમી રક્ષણ આપવાની વાત હતી, પણ એ નિષ્ફળ ગયો.
કેમ નિષ્ફળ ગયો?
કારણ કે કટ્ટરતા બંને બાજુ એટલી વધી ગઈ હતી કે સમાધાન માટે કોઈ તૈયાર જ નહોતું. ખાસ કરીને લિંકન અને રિપબ્લિકન પાર્ટી ગુલામીના વિસ્તાર માટે કોઈ પણ સંજોગોમાં રાજી નહોતા.
અને ફોર્ટ સમટરને મદદ પહોંચાડવાનો પણ એક નિષ્ફળ પ્રયાસ આ સમયમાં થયો હતો, નહીં? પેલું સ્ટાર ઓફ ધ વેસ્ટ જહાજ.
હા, બરાબર યાદ છે. રાષ્ટ્રપતિ બ્યુકેનોને એક સામાન્ય વ્યાપારી જહાજ સ્ટાર ઓફ ધ વેસ્ટ ભાડે કર્યું. એમાં થોડા સૈનિકો અને પુરવઠો ભરીને ગુપ્ત રીતે ફોર્ટ સમટર મોકલવાનો પ્રયાસ કર્યો. પણ જાન્યુઆરીની શરૂઆતમાં જ્યારે આ જહાજ ચાર્લ્સ્ટન હાર્બરમાં પ્રવેશ્યું, ત્યારે કિનારા પર ગોઠવાયેલા દક્ષિણ કેરોલિનાના લશ્કરી તાલીમાર્થીઓએ, કેડેટોએ, એના પર ગોળીબાર કર્યો.
ઓ!
જહાજન તને જોખમ ન લીધું અને પાછું વળી ગયું. ખરેખર તો આ યુદ્ધની શરૂઆત જેવું જ કૃત્ય હતું, પણ બંને પક્ષોએ તે સમયે એને બહુ મોટું સ્વરૂપ ન આપ્યું. આ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી તંગ હતી. પણ હજુ કોઈ પૂર્ણ કક્ષાના યુદ્ધ માટે આમ જુઓ તો તૈયાર નહોતું.
અને આ બધા સમયે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લિંકન એ ક્યાં હતા? એમનું મૌન કેમ ચર્ચાનો વિષય બન્યો હતો?
લિંકન હજુ સ્પ્રિંગફિલ્ડ, ઇલિનોઇઝમાં જ હતા. એમને 4 માર્ચે શપથ લેવાના હતા, ત્યાં સુધી તેઓ સત્તાવાર રીતે કશું કરી શકે તેમ નહોતા. એમણે મોટે ભાગે મૌન જાળવી રાખ્યું જેથી પરિસ્થિતિ વધુ ન બગડે. પણ આ મૌનના કારણે બંને પક્ષોમાં જાત જાતની અટકળો અને ગેરસમજો ફેલાઈ.
કેવી ગેરસમજો?
દક્ષિણના લોકોને લાગ્યું કે લિંકન નબળા છે, કદાચ ડરી ગયા છે. જ્યારે ઉત્તરના કેટલાક લોકોને ચિંતા થઈ કે તેઓ કદાચ દક્ષિણ સાથે કોઈ નબળો સમાધાન કરવા તૈયાર થઈ જશે. ફેબ્રુઆરીમાં એમણે વોશિંગ્ટન ડીસી માટે ટ્રેનની લાંબી યાત્રા શરૂ કરી.
અને એ યાત્રા પણ જોખમી હતી એમ કહેવાય છે.
હા, ખૂબ જ. ખાસ કરીને જ્યારે તેઓ બાલ્ટીમોર શહેરમાંથી પસાર થવાના હતા, ત્યારે એમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની વિશ્વસનીય માહિતી મળી. એટલે એમના સુરક્ષા અધિકારીઓએ એમને રાતોરાત ગુપ્ત રીતે થોડો વેશપલટો કરીને વોશિંગ્ટન પહોંચાડ્યા. આ ઘટનાએ પણ એમની છવિને શરૂઆતમાં થોડું નુકસાન પહોંચાડ્યું. લોકોને લાગ્યું કે રાષ્ટ્રપતિ આમ છુપાઈને રાજધાનીમાં આવે એ યોગ્ય નથી. આખરે 4 માર્ચ 1861 આવ્યો, લિંકનને સત્તા સંભાળી. આ ચોથો તબક્કો શરૂ થયો, લિંકનનો બોજ. એમણે શપથ લીધા. એમના ઉદ્ઘાટન ભાષણમાં એમણે ખૂબ જ સંતુલિત પણ સ્પષ્ટ વાત કરી. એમણે દક્ષિણને ફરી ખાતરી આપી કે તેઓ જ્યાં ગુલામી પ્રવર્તે છે એ રાજ્યોમાં દખલ નહીં કરે.
પણ
સાથે જ એમણે એકદમ સ્પષ્ટ કર્યું કે કોઈપણ રાજ્યને યુનિયનમાંથી અલગ થવાનો અધિકાર નથી, અને સંઘ સરકાર પોતાની સંપત્તિઓ, જેમ કે ફોર્ટ સમટર, પર નિયંત્રણ જાળવી રાખશે. આ એક સમાધાનકારી પણ સાથે સાથે મક્કમ સંદેશ હતો.
પણ પદ સંભાળતાની સાથે જ એમની સામે પેલો ફોર્ટ સમટરનો મોટો પડકાર આવીને ઊભો રહ્યો હશે, નહીં?
બિલકુલ. લગભગ પહેલા જ દિવસે જ એમને મેજર એન્ડરસનનો તાત્કાલિક સંદેશો મળ્યો કે કિલ્લામાં ખોરાક અને પુરવઠો હવે ફક્ત ગણતરીના અઠવાણિયા ચાલે તેટલો જ બચ્યો છે. હવે લિંકન પાસે બહુ જ મુશ્કેલ વિકલ્પો હતા.
જેવા કે
એક, કિલ્લો ખાલી કરી દેવો અને કોન્ફેડરેસીની જીત સ્વીકારવી, જે રાજકીય રીતે આત્મઘાતી હતું. બીજું, લશ્કરી તાકાતથી પુરવઠો પહોંચાડવાનો પ્રયાસ કરવો અને યુદ્ધનું જોખમ વોરી લેવું. લાર્સન અહીં લિંકનની નિર્ણય લેવાની જે પ્રક્રિયા હતી એનું બારીકાઈથી વર્ણન કરે છે. એમના પોતાના મંત્રીમંડળમાં જ આ મુદ્દે ગંભીર મતભેદ હતા.
હા, એમના વિદેશમંત્રી વિલિયમ સ્યુઅર્ડ સાથે એમને મતભેદ હતા એવું સાંભળ્યું છે.
હા, સ્યુઅર્ડ એક ખૂબ અનુભવી અને મહત્વાકાંક્ષી રાજકારણી હતા. શરૂઆતમાં તો એમને એમ લાગતું હતું કે તેઓ નવા બિનઅનુભવી રાષ્ટ્રપતિ લિંકનને પોતાના માર્ગદર્શન હેઠળ રાખી શકશે. સ્યુઅર્ડે ભારપૂર્વક સલાહ આપી કે ફોર્ટ સમટર ખાલી કરી દેવું જોઈએ. એમનું માનવું હતું કે આનાથી યુદ્ધ ટાળી શકાશે અને દક્ષિણના રાજ્યોને મનાવીને યુનિયનમાં પાછા લાવવાનો સમય મળશે.
પણ બીજા મંત્રીઓ સહમત નહોતા.
ના, ખાસ કરીને પોસ્ટમાસ્ટર જનરલ મોન્ટેગોમરી બ્લેર જેવા લોકો. એમનું માનવું હતું કે કિલ્લો છોડવો એ રાષ્ટ્રનું અપમાન અને આત્મસમર્પણ ગણાશે અને એનાથી યુનિયન તૂટી જશે. લિંકને બધાની વાત ધ્યાનથી સાંભળી, લશ્કરી સલાહકારો સાથે મસલત કરી અને પોતે ખૂબ વિચાર કર્યો. આ એમના નેતૃત્વની કસોટી હતી.
અને આખરે એમણે શું નિર્ણય લીધો? આ પુસ્તકનો પાંચમો તબક્કો છે, અંતિમ નિર્ણયનો.
ઘણા દિવસોના મનોમંથન પછી માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં લિંકને ખૂબ જ ચતુરાઈભરી યોજના બનાવી. એમણે નક્કી કર્યું કે તેઓ ફોર્ટ સમટરને બળજબરીથી સૈનિકો કે હથિયારો નહીં મોકલે, ના, પણ ફક્ત ખોરાક અને જરૂરી પુરવઠો લઈને નૌકાઓ મોકલશે.
ફક્ત ખોરાક?
હા, અને એમાં સૌથી મહત્વની વાત એ હતી કે એમણે આ યોજનાની જાણ દક્ષિણ કેરોલિનાના ગવર્નરને અગાઉથી કરવાનું નક્કી કર્યું. એમણે સ્પષ્ટ કર્યું કે આ માત્ર માનવતાના ધોરણે ખોરાક પહોંચાડવાનું મિશન છે. જો એના પર હુમલો નહીં કરવામાં આવે તો યુએસ સરકાર કોઈ લશ્કરી કાર્યવાહી નહીં કરે.
વાહ, આ ખરેખર ખૂબ સ્માર્ટ ચાલ લાગે છે. આનાથી શું પરિણામ આવ્યો?
આ પગલાંથી લિંકને કુશળતાપૂર્વક આખી પરિસ્થિતિનો નૈતિક અને વ્યૂહાત્મક બોજ કોન્ફેડરેટ સરકાર પર નાખી દીધો. હવે નિર્ણય એમને લેવાનો હતો.
કેવી રીતે?
જો તેઓ શાંતિપૂર્ણ રીતે નિશસ્ત્ર ખોરાક લઈ જતી નૌકાઓને આવવા દે તો ફોર્ટ સમટર પર યુનિયનનો કબજો ચાલુ રહે અને એમની નવી સરકાર નબળી દેખાય, અને જો તેઓ આ નૌકાઓ પર હુમલો કરે તો યુદ્ધ શરૂ કરવાની સંપૂર્ણ જવાબદારી એમની ગણાશે, અને એ પણ ભૂખ્યા સૈનિકોને ખોરાક આપતા રોકવા બદલ. આખી દુનિયાની નજરમાં તેઓ ખોટા ઠરે.
તો કોન્ફેડરેટ નેતાઓએ શું કર્યું? એમના પ્રમુખ જેફરસન ડેવિસે શું નિર્ણય લીધો?
કોન્ફેડરેટ રાજધાની મોન્ટગોમરી અલાબામામાં હતી ત્યારે ત્યાં જેફરસન ડેવિસ અને એમના મંત્રીમંડળે આ મુદ્દે ગંભીર ચર્ચા કરી. કેટલાક મંત્રીઓ માનતા હતા કે હુમલો કરવો એ ભૂલ ભરેલું હશે, કારણ કે એનાથી આખો ઉત્તર એક થઈ જશે. પણ બહુમતીનો મત અલગ હતો.
શું મત હતો?
એમનો મત હતો કે ફોર્ટ સમટર પર યુનિયનનો ધ્વજ લહેરાતો રહે એ જ કોન્ફેડરેસીની સાર્વભૌમત્વનું અપમાન છે. એમને ડર હતો કે જો તેઓ હવે પીછેહઠ કરશે તો એમની નવી સરકારની સ્થાપના જોખમમાં મુકાઈ જશે. આખરે એમણે હુમલો કરવાનો કઠિન નિર્ણય લીધો. એમણે ચાર્લ્સ્ટનમાં પોતાના કમાન્ડર જનરલ પીજીટી બ્યુરેગાર્ડને આદેશ આપ્યો કે જો મેજર એન્ડરસન તાત્કાલિક શરણાગતિ સ્વીકારવા તૈયાર ન થાય તો કિલ્લા પર બોમ્બારો શરૂ કરી દેવામાં આવે. અને બસ, અહીંથી શરૂ થાય છે છઠ્ઠો અને અંતિમ તબક્કો. પ્રથમ ગોળી અને પેલો અશાંતિનો રાક્ષસ મુક્ત થયો. તારીખ હતી એપ્રિલ 12-14, 1861. કોન્ફેડરેટ અધિકારીઓએ 11 એપ્રિલની મોડી રાત્રે મેજર એન્ડરસનને મળીને શરણાગતિ સ્વીકારવા માટે અંતિમ ચેતવણી આપી. એન્ડરસને ના પાડી દીધી, જો કે એમણે એટલું કહ્યું કે ખોરાક ખૂટી જવાને કારણે એમને થોડા દિવસોમાં એટલે કે 15 એપ્રિલ સુધીમાં કિલ્લો છોડવો જ પડશે.
પણ કોન્ફેડરેટ પક્ષ આટલી રાહ જોવા પણ તૈયાર નહોતું.
જરા પણ નહીં. બ્યુરેગાર્ડે ડેવિસનો સંપર્ક કર્યો અને જવાબ મળ્યો કે એન્ડરસનનો જવાબ પૂરતો નથી. અને પછી 12 એપ્રિલ 1861ની વહેલી સવારે લગભગ 4:30 વાગે ચાર્લ્સ્ટન હાર્બરમાં ગોઠવેલી કોન્ફેડરેટ ટોપોએ ફોર્ટ સમટર પર ગોળા વરસાવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે પેલો વૃદ્ધ ફાયર ઈટર એડમંડ રફિન, જે ખાસ આ ક્ષણ માટે ચાર્લ્સ્ટન આવ્યો હતો, એને પહેલો ગોળો છોડવાનું સન્માન આપવામાં આવ્યું હતું. અમેરિકન ધરતી પર અમેરિકનો દ્વારા અમેરિકો પર જ ગોળી ચલાવવામાં આવી હતી. ગૃહયુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો.
લાર્સન આ ક્ષણનું વર્ણન કેવી રીતે કરે છે? ચાર્લ્સટનના સામાન્ય લોકોની પ્રતિક્રિયા શું હતી?
લાર્સનનું વર્ણન ખૂબ જ જીવંત અને આમ કહીએ તો વ્યંગાત્મક છે. તેઓ લખે છે કે ચાર્લ્સટનના નાગરિકો, સ્ત્રીઓ, પુરુષો, બાળકો પોતાની ઘરની છતો પર અને બંદરના કિનારે ટોળે વળીને આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા, જાણે કોઈ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય.
ખરેખર યુદ્ધને,
હા, એમનામાં યુદ્ધના જે ભયાનક પરિણામો આવવાના હતા એનો કોઈ અંદાજ જ નહોતો. માત્ર એક ઉત્સાહ, એક રોમાંચ હતો. કિલ્લાની અંદર મેજર એન્ડરસન અને એમના માંડ 80-85 સૈનિકોએ લગભગ 34 કલાક સુધી બહાદુરીપૂર્વક આ તોપમારાનો સામનો કર્યો અને જવાબ આપ્યો. પણ એમની પાસે દારૂગોળો ખૂબ મર્યાદિત હતો અને કિલ્લાને ભારે નુકસાન પહોંચી રહ્યું હતું.
અને આ લડાઈનું પરિણામ શું આવ્યું? કોઈ જાનહાનિ થઈ?
આશ્ચર્યજનક રીતે આ 34 કલાકના ભીષણ તોપમારામાં બંને પક્ષે એક પણ સૈનિકનું મૃત્યુ ન થયું. જોકે કિલ્લાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અંદર બેરેક્સમાં આગ લાગી ગઈ હતી અને દારૂગોળો લગભગ ખતમ થઈ ગયો હતો. એટલે 14 એપ્રિલે મેજર એન્ડરસને સન્માનજનક શરતો પર શરણાગતિ સ્વીકારી.
સન્માનજનક શરતો એટલે?
એટલે કે એમને અને એમના સૈનિકોને યુનિયનનો ધ્વજ સલામી આપીને નીચે ઉતારવાની અને પોતાની સાથે લઈ જવાની પરવાનગી મળી. એમને યુદ્ધ કેદી ન બનાવાયા પણ ઉત્તર તરફ પાછા જવાની વ્યવસ્થા કરી આપવામાં આવી.
આ ફોર્ટ સમટર પરના હુમલાની આખા દેશ પર શું અસર થઈ?
અને એની અસર વીજળીના આંચકા જેવી હતી. જે ઉત્તર અત્યાર સુધી થોડો વહેંચાયેલો હતો, થોડો અસ્પષ્ટ હતો કે શું કરવું, તે લિંકનની પાછળ એકજૂથ થઈ ગયો. ફોર્ટ સમટર પરનો હુમલો રાષ્ટ્રધ્વજ પરના હુમલા તરીકે જોવામાં આવ્યો. લિંકને યુનિયનની રક્ષા માટે 75,000 સ્વયંસેવકોની ભરતી કરવાની હાકલ કરી અને એને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. યુવાનો લાઈનો લગાવીને સેનામાં જોડાવા લાગ્યા.
અને દક્ષિણમાં?
દક્ષિણમાં પણ આ ઘટનાથી ઉત્સાહ અનેક ગણો વધી ગયો. જે રાજ્યો હજુ સુધી અવઢવમાં હતા, જેમ કે વર્જિનિયા, નોર્થ કેરોલિના, ટેનિસી, અરકાન્સસ, તેઓ પણ હવે ઝડપથી કોન્ફેડરેસીમાં જોડાઈ ગયા. જે અશાંતિનો રાક્ષસ અત્યાર સુધી માત્ર રાજકીય ચર્ચાઓ અને અખબારોના પાના પર હતો, તે હવે ખરેખર ખુલ્લો છૂટી ગયો હતો. 4 વર્ષ ચાલનારા ભયાનક રક્તરંજિત ગૃહયુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી.
હા, આ વિગતવાર ચર્ચા પરથી ખરેખર સ્પષ્ટ થાય છે કે આ 5 મહિના કેટલા નિર્ણાયક, કેટલા નાજુક હતા. ચાલો હવે આ પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓ પર ધ્યાન આપીએ. મારા ખ્યાલથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે ઇતિહાસ પૂર્વ નિર્ધારિત નથી હોતો. ઘટનાઓ બની જાય પછી આપણને લાગે કે આમ જ થવાનું હતું, પણ એવું નથી.
ચોક્કસપણે આ લાર્સનનો કેન્દ્રીય મુદ્દો છે. તેઓ વારંવાર ભાર મૂકે છે કે ગૃહયુદ્ધ ટાળી શકાયો હોત, જો અમુક નિર્ણયો જુદા લેવાયા હોત, જો અમુક નેતાઓ વધુ સમજદારી બતાવી શક્યા હોત, તો કદાચ. આ વાત આપણને શીખવે છે કે વર્તમાનમાં આપણા વ્યક્તિગત અને સામૂહિક નિર્ણયોનું કેટલું બધું મહત્ત્વ છે, એના કેવા દૂરગામી પરિણામો આવી શકે છે જેનો આપણને તે સમયે અંદાજ પણ ન હોય.
બરાબર. બીજો મુખ્ય વિષય મને નેતૃત્વની ભૂમિકાનો લાગે છે, ખાસ કરીને સફળ અને નિષ્ફળ નેતૃત્વનો તફાવત. જેમ્સ બુકાનનની નિષ્ક્રિયતા એક તરફ અને લિંકનની શરૂઆતની મૂંઝવણ, પણ પછી એમની આખરી નિર્ણાયકતા બીજી તરફ.
હા, પુસ્તક સ્પષ્ટપણે દર્શાવે છે કે સંકટ સમયે નેતૃત્વ કેટલું નિર્ણાયક હોય છે. બુકાનનની અનિર્ણાયકતા અને પગલાં લેવામાં નિષ્ફળતાએ પરિસ્થિતિને વધુ બગાડી. બીજી તરફ લિંકને ભલે શરૂઆતમાં સમય લીધો, બધાને સાંભળ્યા, પણ આખરે એમણે સિદ્ધાંત અને વ્યવહારુતા વચ્ચે જે સંતુલન રાખીને પગલાં લીધા, એમણે જે રીતે ફોર્ટ સમટરનો મુદ્દો હેન્ડલ કર્યો, એનાથી યુનિયનની નૈતિક સ્થિતિ મજબૂત થઈ. આજના નેતાઓ માટે પણ આમાં ઘણું શીખવા જેવું છે, ક્યારે ધીરજ રાખવી અને ક્યારે નિર્ણાયક બનવું.
ત્રીજો મુદ્દો મને ચરમપંથ અને પ્રચારની શક્તિનો દેખાય છે. પેલા ફાયર ઇટર્સ અને એમના જેવા લોકોએ કેવી રીતે ભય, ગર્વ અને ખોટી માહિતીનો ઉપયોગ કરીને લોકોને, આમ કહો કે, સંઘર્ષ માટે તૈયાર કરી દીધા.
બિલકુલ. આ પુસ્તક એક મોટી ચેતવણી સમાન છે. કેવી રીતે ભાવનાત્મક અપીલ અને સતત એકધારો પ્રચાર કરીને સમાજમાં ઊંડા ભાગલા પાડી શકાય છે અને લોકોને તર્કહીન, જોખમી પગલાં લેવા માટે ઉશ્કેરી શકાય છે. 1860-61માં શબ્દો અને વિચારોએ જે રીતે હિંસાનો માર્ગ મોકળો કર્યો, તે આપણને આજના ઇન્ફોર્મેશન વોરફેર અને સોશિયલ મીડિયાના યુગમાં પણ સતર્ક રહેવાનું યાદ અપાવે છે.
સાચી વાત.
ખોટી માહિતી અને નફરત ફેલાવતા સંદેશાઓને ઓળખવા અને એનો સામનો કરવો કેટલું જરૂરી છે એ આ પુસ્તક પરોક્ષ રીતે સમજાવે છે.
અને ચોથો મુદ્દો જે મને ખૂબ મહત્વનો લાગ્યો તે છે ખોટી ગણતરી અને પરસ્પર ગેરસમજ. એવું લાગે છે કે બંને પક્ષો ઉત્તર અને દક્ષિણ એકબીજાની શક્તિ અને સંકલ્પને બરાબર સમજી જ ન શક્યા.
હા, આ એક મોટી ટ્રેજેડી હતી. ઉત્તરના ઘણા લોકોને લાગતું હતું કે દક્ષિણ માત્ર ધમકી આપી રહ્યું છે, તેઓ ખરેખર લડવાની હિંમત નહીં કરે અને જો લડશે તો પણ ઝડપથી હારી જશે. બીજી તરફ દક્ષિણના ઘણા લોકોને લાગતું હતું કે ઉત્તરના લોકો વેપારી છે, નબળા છે, તેઓ લાંબી લડાઈ નહીં લડી શકે. એમને એમ પણ હતું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કપાસ માટે એમના પર નિર્ભર છે એટલે મદદ કરશે.
પણ એવું કંઈ ન થયું.
ના, બંને પક્ષો મોટાભાગે પોતાના જ વિચારોના ઇકો ચેમ્બરમાં પોતાના જ પડઘા સાંભળવામાં પૂરાયેલા હતા. સામે પક્ષની વાસ્તવિકતા એમના સંકલ્પને સમજવા તૈયાર જ નહોતા. આ આજે પણ એટલું સાચું છે ને, જ્યારે આપણે વિરોધી વિચારોને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે ગેરસમજ અને સંઘર્ષ વધવાની શક્યતા વધી જાય છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો કે રૂપકો છે જે ખરેખર મનમાં રહી જાય છે, જેમ કે પેલું શીર્ષક જ અશાંતિનો રાક્ષસ. એના વિશે થોડું વધુ કહેશો?
હા, આ ખૂબ શક્તિશાળી રૂપક છે. લાર્સન એના દ્વારા કહેવા માગે છે કે કેવી રીતે ડર, ગુસ્સો, ગર્વ, શંકા, બદલાની ભાવના, આ બધી લાગણીઓ જ્યારે સામૂહિક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે એક અતાર્કિક, લગભગ બેકાબુ, વિનાશક શક્તિ બની જાય છે. એ શક્તિ પછી સારા નરસાનો ભેદ ભૂલાવી દે છે અને આખા સમાજને સંઘર્ષ તરફ ધકેલે છે. તે આપણને યાદ અપાવે છે કે મોટા સંકટો અને યુદ્ધો ઘણીવાર શુદ્ધ તર્ક કે ગણતરી કરતાં વધુ તો આવી બેકાબુ બનેલી ભાવનાઓ અને સામૂહિક મનોવિજ્ઞાન દ્વારા પ્રેરિત હોય છે. એ રાક્ષસને કાબૂમાં રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
મને પેલી મેજર એન્ડરસનની સ્થિતિ પણ ખૂબ પ્રતિકાત્મક લાગી. એક વ્યક્તિ જેનું હૃદય કદાચ દક્ષિણ સાથે છે પણ ફરજ ઉત્તર પ્રત્યે છે, અને તૂટતા રાષ્ટ્રની બરાબર વચ્ચે એક કિલ્લામાં ફસાઈ ગયો છે.
સાચી વાત છે. એન્ડરસનનું પાત્ર એ સમયના ઘણા સામાન્ય લોકોની મૂંઝવણ, દુવિધા અને લાચારીનું પ્રતીક છે. મોટા રાજકીય અને લશ્કરી સંઘર્ષોની વચ્ચે સામાન્ય માણસની શું હાલત થાય છે એનું એ જીવંત ઉદાહરણ છે. એ મોટા સંઘર્ષોના માનવીય પાસાને ઉજાગર કરે છે. કેવી રીતે રાષ્ટ્રીય કટોકટી વ્યક્તિગત જીવન, સંબંધો અને વફાદારીઓ પર અસર કરે છે.
અને ચાર્લ્સટનના લોકોનું પેલું યુદ્ધને તમાશાની જેમ જોવું એ પણ એકદમ ચોંકાવનારું અને વિચારવા જેવું છે.
હા, ખરેખર તે દર્શાવે છે કે સંઘર્ષની શરૂઆતમાં ઘણીવાર તેના વાસ્તવિક પરિણામોની ભયાનકતાનો કોઈને અંદાજ જ નથી હોતો. યુદ્ધને રોમેન્ટિક બનાવવું, એને એક સાહસ તરીકે જોવું અને એનાથી થનારા માનવીય નુકસાન, દુઃખ અને તબાહીને અવગણવું એ કેટલું જોખમી હોઈ શકે છે તે આ પ્રસંગ બતાવે છે. પરિણામોની ચિંતા કર્યા વગર ઉત્સાહમાં આવી જવું એ ઘણીવાર મોંઘું પડે છે.
તો આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી હવે એ વિચારીએ કે પુસ્તકમાંથી આપણે વાસ્તવિક જીવનમાં શું શીખી શકીએ, રોજબરોજના જીવનમાં કે આપણા સમાજ માટે આમાંથી શું ઉપયોગી તારવી શકાય.
મને લાગે છે કે સૌથી મોટી અને સ્પષ્ટ શીખ નેતૃત્વ વિશે છે. અને આ માત્ર દેશ ચલાવનારા નેતાઓ માટે જ નથી. કોઈ સંસ્થા ચલાવતા હોય, કોઈ ટીમનું નેતૃત્વ કરતા હોય કે પછી પોતાના પરિવારનું, સંકટ સમયે શાંત રહેવું, બધી બાજુ સાંભળવી, માહિતી એકઠી કરવી, પણ જરૂર પડે સિદ્ધાંતો પર અડગ રહીને સ્પષ્ટ નિર્ણય લેવો, આ ગુણો ખૂબ મહત્વના છે. બુકાનંદની જેમ પરિસ્થિતિને ટાળવાથી કે અનિર્ણાયક રહેવાથી તે ઘણીવાર વધુ વણસે છે.
અને એની નિષ્ફળતાના પરિણામો એ પણ બહુ સ્પષ્ટ રીતે સામે આવે છે. જ્યારે સમાધાનના બધા રસ્તા બંધ થઈ જાય છે, જ્યારે વાતચીત જ શક્ય નથી રહેતી, ત્યારે શું થાય છે તે આ પુસ્તક બહુ અસરકારક રીતે બતાવે છે.
બરાબર કહ્યું. રાજકીય ધ્રુવીકરણ જ્યારે એટલું વધી જાય કે લોકો એકબીજાને સાંભળવા જ તૈયાર ન હોય, જ્યારે ચરમપંથી અવાજો હાવી થઈ જાય અને મધ્યમ માર્ગી અવાજો દબાઈ જાય, ત્યારે ખતરો ખૂબ વધી જાય છે. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે સમાધાન કરવું એ કોઈ નબળાઈ નથી, પણ ઘણીવાર એ સમજદારી અને પરિપક્વતાની નિશાની હોય છે. અલબત્ત સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર.
સંચાર અને માહિતીની ભૂમિકા વિશે પણ વિચારવા જેવું છે. તે સમયે ટેલિગ્રાફ હતો, જેનાથી સમાચાર ઝડપીથી ફેલાતા હતા, પણ ઘણીવાર અધૂરા કે ખોટા સમાચાર પણ. આજે આપણી પાસે સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ છે.
ખોટી માહિતી, અફવાઓ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે અને કેવા ગંભીર પરિણામો લાવી શકે છે એ આપણે રોજ જોઈએ જ છીએ.
ચોક્કસ. આ પુસ્તક આપણને વિવેચનાત્મક વિચારસરણીનું મહત્વ સમજાવે છે. આજે આપણી પાસે માહિતીનો ધોધ છે, પણ એ ધોધમાં સાચું શું અને ખોટું શું, ઉપયોગી શું અને નુકસાનકારક શું, તે પારખવાની ક્ષમતા કેળવવી એ પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગયું છે. કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલાં તેની ખરાઈ કરવી, અલગ અલગ સ્ત્રોતો તપાસવા અને ખાસ કરીને ભાવનાત્મક રીતે ઉશ્કેરતા સંદેશાઓથી સાવધ રહેવું, આ બધું આ પુસ્તક આપણને પરોક્ષ રીતે શીખવે છે.
તો આ વિસ્તૃત ચર્ચાના અંતે તમારા માટે આ પુસ્તકમાંથી મુખ્ય તારણ, મુખ્ય બોધપાઠ શું રહ્યો?
મારા માટે મુખ્ય તારણ એ છે કે લોકશાહી અને શાંતિ જેવી વસ્તુઓ ખૂબ જ નાજુક હોય છે. આપણે એને ક્યારે સહેલાઈથી ધારણાતીત ન લેવી જોઈએ. જે સંસ્થાઓ લોકશાહીને ટકાવી રાખે છે એના પર વિશ્વાસ જાળવી રાખવો, નાગરિકો વચ્ચે સંવાદ ચાલુ રાખવો અને નેતાઓની જવાબદારી નક્કી કરવી, આ બધું સતત પ્રયત્ન માંગી લે છે. પેલો અશાંતિનો રાક્ષસ એટલે કે ઊંડા રાષ્ટ્રીય વિભાજન, શંકા અને દુશ્મનાવટનો ભય એ કોઈપણ સમાજમાં કોઈપણ સમય ફરી માથું ઉંચકી શકે છે. એને સમયસર ઓળખવો અને તેનો સામનો કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ઇતિહાસ ખરેખર માનવીય નિર્ણયોથી બને છે. કોઈ પણ પરિસ્થિતિ 100% અનિવાર્ય નથી હોતી. વ્યક્તિઓ, ખાસ કરીને જેઓ સત્તાના સ્થાને છે, એમના નિર્ણયો, એમની હિંમત કે એમનો ડર, એમની શાણપણ કે એમની ભૂલો, આ બધું ઇતિહાસની દિશા નક્કી કરે છે. લાર્સન આ જાણીતી વાર્તાને એટલી તાકીદ અને માનવીય રીતે રજૂ કરે છે કે આપણને લાગે છે કે આપણે પોતે જ એ નિર્ણય ક્ષણોના સાક્ષી છીએ. અને એ આપણને વિચારતા કરી મૂકે છે કે શું આપણે આજે આપણી આસપાસ જે નાના મોટા અશાંતિના રાક્ષસો ક્યારેક દેખાય છે એમને ઓળખી શકીએ છીએ અને એમને કાબૂમાં રાખવા માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. આ એક મોટો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.